Luego habla de eso, Gata. श्री समय सार जी परमागम पहली गाथा उपरनु गुरुदेव सिंह नु प्रवचन सांभळ 50-51 वर्ष पहला नु आ प्रवचन छे 15मी वार ना दरेक वार मां सांभळी एमां कांईक जुदी जुदी विशेषता होय छे तो गुरुदेव सिंह स्वयं कहेदे छे के कांईक कांईक विशेषता दर वखत मां आवती होय छे એમાં આજે ખાસ તો બીજી કઈ વાત લીધી. પહેલી ચાલતી હતી એમાં 50 થી કાય ઉપરના 3 શબ્દો. ક્યાં 3 શબ્દો? અર્થ સમય, શબ્દ સમય અને જ્ઞાન સમય. એના ઉપરથી આખી વાત લીધી હતી કે જેને અર્થ સમયનું કથન શેના માટે કરવામાં આવે છે? જ્ઞાન સમયની પ્રગટતા માટે. અર્થ એટલે પદાર્થ, અને એને કે એનું નામ શબ્દ સમય. સમયસારની ત્રીજી ગાથામાં પણ સમય એટલે 6 પદાર્થ લીધા. બીજી ગાથામાં સમય એટલે જીવ નામનો પદાર્થ લીધો, અને ત્રીજી ગાથામાં સમય એટલે 6 પદાર્થ. તો અહીંયા 50 થી કાયમાં સમયમાં 3 લીધા છે, શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય. શબ્દ સમય એટલે વાણી, અને એ વાણી કોને બતાવે છે? અર્થ સમય એટલે પદાર્થોને, 6 પદાર્થ. અને શેના માટે? જ્ઞાન સમય પ્રગટ કરવા. અને એના ઉપરથી આખી વાત લીધી કે ખરેખર જેને અંતરંગમાં જ્ઞાન સમય વિતરાગતા પ્રગટ થઈ છે એની વાણીને જ આગમ શબ્દ સમય કહેવાય. જેણે સ્વયં પોતે વિતરાગતા પ્રગટ નથી કરી એની વાણીને ક્યારેય પણ શબ્દ સમય આગમ કહેવાય નહીં, અને જેને વિતરાગતા પ્રગટ થઈ છે એ વિતરાગતાની જ પોષક એની વાણી હોય છે. એ સુંદર વિષય એમાંથી એક લીધું. બીજું એક ખાસ વિષય શું લીધું કે કોઈ એમ કે અહીંયા કોને નમસ્કાર કર્યા છે? કુંદકુંદ આચાર્ય દેવે સર્વ સિદ્ધોને. એનો અર્થ શું થયો? પેલો વ્યવહાર હોય છે પછી નિશ્ચય હોય. પેલો તેમને નમસ્કાર, પેલા કઈ આત્માને નમસ્કાર નથી કર્યા. એની વાત ગુરુદેવે શું લીધું? તે શબ્દો પકડા છે, એનો અંદરનો ભાવ આશય તે પકડ્યો નથી. અરે અનંત સિદ્ધોને જે સ્વીકારે છે તો એવી અનંતી પર્યાય મારા જ્ઞાન સ્વભાવમાં પડી છે, તેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર ગયા વગર રહે જ નહીં. અને પોતાના દ્રવ્ય સ્વભાવનો જેને સ્વીકાર છે એ જ ખરેખર સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી શકે. અને એટલા માટે ખાલી વ્યવહાર નથી કીધો, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. ભલે શબ્દથી તો આપણને શું લાગે છે? અહીંયા શેની વાત કરી છે? સિદ્ધ ભગવાનને નમસ્કાર કરે એટલે વ્યવહારની, રાગની વાત કરી છે. એ રાગ એકલો નથી, સાથેનો. એટલા માટે ભાવ નમસ્કાર પૂર્વકનો દ્રવ્ય નમસ્કાર છે. ખાલી દ્રવ્ય સ્તુતિ નથી કીધી, કઈ લીધી છે? ભાવ સ્તુતિ અને દ્રવ્ય સ્તુતિથી વાત છે કે આવા સિદ્ધ સ્વભાવી પોતાના આત્માને જેણે સ્વીકાર કર્યો છે એને સાચો યથાર્થપણે ભાવ નમસ્કાર પૂર્વક એ સમયે અધુરાશે તો સિદ્ધ ભગવાન પ્રત્યે બહુમાનનો, ભક્તિનો વિકલ્પ આવે છે. તેનું નામ વ્યવહાર એટલે દ્રવ્ય નમસ્કાર કહેવામાં આવે છે. નિશ્ચય પૂર્વકના વ્યવહારની વાત છે. અને એ વાત ગુરુદેશિયામાં એ લીધી, ઘણી વાર પણ લેતા હોય. વ્યવહાર રાગ આંધળો છે. આંધળો છે એટલે એમાં કોઈ જાણવાની શક્તિ સામર્થ્ય નથી. તો જે જાણનાર જાયગા વિના આ વ્યવહાર રાક્ષમ નક્કી ક્યાંથી થયું, વ્યવહાર ક્યાંથી આવ્યો? જાણનાર એવું જ્ઞાન નિશ્ચય પ્રગટ થયા વગર એને આ વ્યવહાર રાગ એમ જાણશે કોણ? નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હોય છે એ વાત આપણને આમાં લીધી છે. બીજું એક આજે થોડીક પૂજા આપણે લઈએ છીએ સિદ્ધ ભગવાનની, આઠ કર્મથી રહિત અને આઠ કર્મની પણ 148 પ્રકૃતિ, એમાં આપણે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, વેદની, મોહની, પછી ગઈકાલે કયું હતું, આયુષ, અને આજે નામ કર્મની કેટલી છે? 93 પ્રકૃતિ. એમાં 93 પ્રકૃતિમાં સૌથી સારામાં સારી કઈ પ્રકૃતિ છે? આવી તે તો ખરી તીર્થંકર નામ પ્રકૃતિ. અને તીર્થંકર નામ પ્રકૃતિથી શું થાય છે? શું થાય? કેવળ જ્ઞાન બંધ થાય કે કેવળ જ્ઞાન થાય? તીર્થંકર નામ પ્રકૃતિ જેણે બાંધી હોય એને નિયમથી કેવળ જ્ઞાન થાય કે ન થાય? થાય ને, નિયમથી થાય નિશ્ચિતપણે. તો એ કેવળ જ્ઞાન સેનાથી થયું? કેવળ જ્ઞાન નક્કી કરનાર કોણ છે? તીર્થંકર પ્રકૃતિ. જો નિયમ તમે કીધો કે તીર્થંકર પ્રકૃતિ જેને બંધાણી હોય એ કદાચ છૂટી જાય ને પાછો મોક્ષ ન જાય એવું તો નિયમ નથી ને? તીર્થંકર પ્રકૃતિ બંધાણી એનો નિયમથી મોક્ષ તો ક્યારે કેટલા ભાવે? એ જ ભાવે. કેટલા ભાવે? બે ભાવ પછી, એટલે એ બાંધે પછી એક સ્વર્ગનો અથવા નરકનો, અને એના પછી બે ભાવ પછી ક્યાં? આ સામાન્યપણે 5 કલ્યાણકવાળા માટે છે, બાકી તો તે જ ભાવે બાંધીને એ જાય છે. એક અધ્યાય છે આમાં, બાકી એ જ ભાવમાં બાંધે જન્મ લઈને પછી કેટલા એના કલ્યાણક થાય? 3 થાય, તપ કલ્યાણક, કેવળ કલ્યાણક અને મોક્ષ. અને કોઈ તપ કલ્યાણક દીક્ષા લીધી અને પછી પણ બાંધે તો એમના કેટલા થાય? 2 કલ્યાણ. ફરીથી ગર્ભમાં બાંધે એવો તો પ્રશ્ન ન હોય, જન્મ થાય પછી. આપણે સામાન્યપણે જે 20 તીર્થંકર ને 24 તીર્થંકર લઈએ, કેવા કલ્યાણક વાળા હોય? 5 કલ્યાણ. અને એને ક્યારે તીર્થંકર પ્રકૃતિ બાંધી હોય? આ વિષયથી થોડુંક પૂજા ચાલી એટલે સાથે લઈએ કે એ પહેલાના ભાવમાં એ પોતે ક્યાં તો સ્વર્ગ અને ક્યાં તો નરક, એ તો બહુ રેર બને જેમ શ્રેણી કહે છે. અને એ પહેલાના મનુષ્યપણામાં એમણે પ્રકૃતિ બાંધી અને એના પછી એક સ્વર્ગનો મુખ્યપણે અથવા નરકનો, અને ન્યાથી પછી એ મનુષ્યમાં. તો એ 5 કલ્યાણક વાળા હોય. કોઈ એવા છે જીવ હોય મહાવિદેમાં કે એ જન્મ લઈને તીર્થંકર પ્રકૃતિ બાંધે તો એના કેટલા થાય? 3 કલ્યાણક, તપ કલ્યાણક, કેવળ કલ્યાણક અને મોક્ષ કલ્યાણ. અને એવા કોઈ હોય મુનિ દશામાં એ બાંધે તો એના માટે 2 કલ્યાણક હોય, એક કેવળ જ્ઞાન અને એક નિર્વાણ મોક્ષ કલ્યાણ. અને કોઈ કેવા હોય કેવળ જ્ઞાન પાયમાં પછી બાંધે, એમાં શું? અહીંયા જો બંધની દશામાં ને એમાં બાંધે તો પછી કેવળ જ્ઞાન થઈને કેમ ન બાંધે? ના કે તો કઈ થોડી ચાલશે, કેમ ન બાંધે? જો મુનિ દશામાં બાંધે, જન્મ લઈને ગ્રસ્ત દશામાં બાંધે તો કેવળ જ્ઞાન થયા પછી કેમ બાંધે? કર્મ તો છે હજી, અરિયન દશામાં હજી કર્મ છે, હજી એનાથી રહિત નથી થયા. જીવનમાં એક વિચારવા જેવું છે, બંધનું કારણ મોહ ભાવ છે. મોહ ભાવ જ છૂટી ગયો છે, હવે બંધ શેનો થાય? અરે કોઈ પણ તીર્થંકર નામ પ્રકૃતિને પણ શેનો બંધ થાય? એક અધુરાશમાં આ બંધન છે. એ ગ્રસ્ત દશા હો કે મુનિ દશા, એ પણ બે કેવી છે? અધુરાશ દશા છે. વિપરીતતામાં પણ ઉત્કર્ષ પુણ્યની પ્રકૃતિ નહીં બંધાય, અને જ્યાં મોહનો અભાવ થયો ત્યાં બંધાવાનો તો કો પ્રશ્ન જ નથી. તો એમને જ્યાં અધુરાશ છે, ગ્રસ્ત દશામાં છે અથવા મુનિ દશામાં, એ અધુરાશમાં એ રાગ બાકી રહ્યો છે. સાધનામાં ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ એવી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે. બાધક જીવને તો એ વાત અહીંયા આખી આવી હતી ગુરુદેશી, એ ગુરુદેશી સંપ્રદાયમાં હતા ત્યારની ગુરુદેશી એ વાત કરી હતી. ગુરુદેશી ત્યારે કહેલું કે જ્યારે એ તીર્થંકર પરમાત્મા સાધક દશામાં હતા ત્યારે શું ભાવ આવ્યો હતો? કે હું પૂર્ણ થા, અને પોતાની પૂર્ણતાના ભાવનામાં એવા પરમાણુ બંધાણા કે જ્યારે એ પૂર્ણ થશે તેના નિમિત્તે વાણી એવી નીકળશે કે બીજા જીવોને પણ તારવામાં નિમિત્ત થશે. પણ પોતાની સાધનામાં, અને એમાં સરસ બીજો એક શબ્દ લીધો, નિમિત્ત નૈમિતિકપણો. સ્વયં પોતે રાગમાં એકાકાર હોય તો રાગથી રહિત થવાનીમાં એ નિમિત્ત કેમ થશે? શું છે? પોતે રાગનો અભાવ કર્યો છે તો એ બીજાને રાગને ટાળવામાં શું થશે? નિમિત્ત થશે. એ જીવ પુરુષાર્થ કરશે એની નૈમિતિક અવસ્થા એની પોતાની. પણ એ નિમિત્ત કોણ થશે? કે જે પોતે રાગથી ભિન્ન થયા છે, રાગનો અભાવ કર્યો છે, એ બીજાને રાગના અભાવમાં એ નિમિત્ત થશે. નહીતર તો નિમિત્ત નૈમિતિક સંબંધ પણ નહીં બને. એને બહુ સુંદર બધા ન્યાયો તો છે. તો ફરીથી આપણે થોડું લેતા હતા કે એ રીતે બે કલ્યાણક વાળા, ત્રણ કલ્યાણક વાળા તીર્થંકરો પણ મહાવિદેયમાં થતા હોય છે. અહીંયા તો આપણે મુખ્ય પાંચ કલ્યાણક, તો એ તીર્થંકર નામ પ્રકૃતિ છે. પણ એનાથી કેવળ જ્ઞાન ન થાય, પ્રકૃતિ એ બંધનના નિમિત્તરૂપ છે. એ નિમિત્તરૂપ બંધન છે, એ કોઈ અબંધ એટલે છૂટવામાં નિમિત્ત નહીં બને. અરે એ પ્રકૃતિ જે ભાવે બંધાણી, એ ભાવ પણ વિભાવ રૂપ છે, એનાથી પણ એ પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. જે પૂર્ણતા પ્રાપ્ત થાય એ બંધનરૂપ પ્રકૃતિથી, કે એ બંધનરૂપમાં જે નિમિત્ત એવા રાગથી થશે, કે રાગનો પણ અભાવ અને એ પ્રકૃતિનો પણ અભાવ, અને થશે તો પૂર્ણ સિદ્ધ દશા પ્રગટ થશે. અને એ પ્રકૃતિનો ઉદય ક્યારે આવશે? તીર્થંકર નામ પ્રકૃતિ બાંધે, ક્યારે બાંધે? ચોથું ગુણસ્થાન હોય ત્યારે. ઉદય ક્યારે આવશે? કેવળ જ્ઞાન થયે ઉદયમાં આવશે. તો એ પ્રકૃતિએ કરાવ્યું છે કે એ પ્રકૃતિના નિમિત્તે સંયોગ મેળવ્યો છે? એ તીર્થંકર પ્રકૃતિ ક્યાં કર્મમાં આવે? ઘાતિમાં કે અઘાતિમાં? અઘાતિમાં. અને અઘાતિ શેમાં નિમિત્ત થવાના? સંયોગમાં. આયુષ, વેદની, નામ અને ગોત્ર જે ચાર અઘાતિ કર્મ છે એ શેમાં નિમિત્ત થવાના છે? સંયોગમાં. તો તીર્થંકર નામ પ્રકૃતિ પણ એ શેમાં નિમિત્ત બનવાની છે? કેવળ જ્ઞાન થવામાં, કે તે કેવળ જ્ઞાન થયે? આવ્યું તું પૂજામાં, એટલા માટે આવ્યું તું ને. શું આવ્યું તું? એ તીર્થંકર પ્રકૃતિના નિમિત્તે 34 અતિશય હોય, એ જે તીર્થંકર પ્રકૃતિ હોય, અને 10 જન્મથી હોય, 10 કેવળ જ્ઞાન હોય, 14 દેવકૃત હોય, 8 પ્રાતિહાર્ય હોય, સમસણની રચના હોય, એ બધું શેના કારણે હોય છે? એ સંયોગ તીર્થંકર નામ પ્રકૃતિના નિમિત્તે હોય. એનાથી કેવળ જ્ઞાન થાય એમ નથી. જો એનાથી કેવળ જ્ઞાન થતું હોત, તીર્થંકર પ્રકૃતિથી કેવળ જ્ઞાન થતું હોત તો શું થાય? તો જેને જેને કેવળ જ્ઞાન થાય એ બધાને તીર્થંકર પ્રકૃતિ જોવે. જો એનાથી થતું હોત તો જેને જેને કેવળ જ્ઞાન થાય એને શું જોવે? એ પ્રકૃતિ જોવે. અરે એ પ્રકૃતિ છે એ પણ એક બંધન છે. પૂર્ણતા તો પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થથી એ થવાની છે. તો આવી એક એક આપણે જે સિદ્ધ ભગવાનનું પૂજન કરીએ છીએ, એક એક કર્મથી રહિત સિદ્ધ ભગવાનનું આપણે બહુમાન, ભક્તિ, પૂજન, સ્મરણ કરીએ છીએ, એની પાછળ હેતુ શું છે? હે સિદ્ધ પરમાત્મા, આપ તો બધાથી રહિત પૂર્ણતા પામ્યા છો, હું પણ એક નિમિત્ત રૂપે આ દ્રવ્ય કર્મ છે એનાથી રહિત થાવ, નિમિત્ત રૂપે, અને એનાથી નૈમિત્તિક એવી વિભાવ અવસ્થા પણ મારી થાવ. મારે આપના જેવા થવું છે, મારે એવા વિભાવ નથી કરવા કે જેથી નવા કર્મ આવે અને બંધાય, મારે એવું કરવું નથી. આપ જેવું કર્યું છે એવું જ મારે હવે કરવું છે. તો મારે પણ એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મથી એ રહિત થવું છે, એવી ભાવનાથી આપણે પૂજન કરીએ છીએ એક એક પ્રકૃતિને. અને સમયસારમાં પણ આવી 148 પ્રકૃતિના નામ છે. આપણને એમ થાય સમયસારમાં તો અધ્યાત્મ હોય, દ્રવ્યાનું યોગનું છે, અને આ પ્રકૃતિનું નામ તિસેમાં આવે? કર્ણાનું યોગમાં આવે, ગમણસાર કર્મકાંડમાં આવે, આમાં થોડી. અરે અમૃતચંદ્રાચાર્ય દેવે કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવવાની વાત લીધી છે. જે એમાં છે, જે નિત્ય પ્રતિક્રમણ કરે, નિત્ય પ્રત્યાખ્યાન કરે, નિત્ય આલોચના કરે તે આત્મા ચારિત્ર છે. એમાં પછી એક એક કર્મફળ, કર્મના ત્યાગની ભાવના, એમાં પણ એક એક પ્રતિક્રમણ, એક એક પ્રત્યાખ્યાન અને એક એક આલોચનાના 49 ફળ લીધા છે. એક ભાવના ગુટાવે છે. અને પછી કર્મના ફળ, એના પણ ત્યાગની ભાવનાને એક વિચારવા જેવું છે. એ અધિકાર કયો છે? આ બધી 308-415 ગાથા છે. એ કયો અધિકાર છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. તો જ્ઞાનની સામે શું હોય? કર્તાપણું અને ભોગતાપણું, બેથી રહિત જ્ઞાન હોય. જાણવાપણામાં કરવાપણું ન હોય, અને જ્યાં જાણવાપણું હોય ત્યાં કરવાપણું નથી, તો કરવાપણા સાથેનું અનુરૂપ એવું ભોગતાપણું પણ ન હોય. તો જ્ઞાન બે કેવું હોય છે? અકારક અવેદક. 320 ગાથા છે ને, તો વેદક એટલે ભોગવાપણું. જ્ઞાનમાં કરવાપણું પણ નથી, કરતાપણું પણ નથી, અને જ્ઞાનમાં કરવાનું ફળ એવું ભોગતાપણું બે નથી. તો એ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચનામાં એ કર્મફળના ત્યાગમાં 49 અને એના કર્મફળમાં એ આખી 148 પ્રકૃતિને યાદ કરે. અરે ક્યાં તું એ પુણ્યની પ્રકૃતિમાં રાજીપો કરે છે. એમાં આવ્યું તું સુસ્વર આવ્યું તો ને, સુભગ નામ કર્મ ને યશ નામ કર્મ બધું આવે. એવું યશ નામ કર્મની પ્રકૃતિનો ઉદય ખોટું કરે અને તો પણ એની પ્રસિદ્ધિ થાય. અને એક અપયસ હોય તો સાચું કરે, સારું કરે અને તો પણ જગતમાં એક આ રીતે કર્ણાનુયોગનો અભ્યાસ કરે ને, એ પણ એક સેના માટે હોય છે? ક્યારે પણ કોઈના પ્રત્યે રાગ ભાવ દ્વેષ ભાવ કરી નહીં, ઉદયના નિમિત્તે આ બન્યું છે. આપણને એક ભય અંદરમાં શું હોય છે અને એક લાલચ શું હોય? બે જગતમાં મારું નામ ખરાબ ન થાય, એક એવો શું હોય? ભય. અને લાલચ શું હોય? મારી પ્રસિદ્ધિ થાય. બે કોના ઉપર છોડી દેવી છે? ઉદય ઉપર છોડી દેજે. જગતમાં પ્રસિદ્ધિ થાવ કે જગતમાં અપયશ થાવ, મારું એ કોઈ કર્તવ્ય નથી. એ કર્તવ્ય કોનું છે? એ ઉદયાધીન સંયોગ છે, એનાથી અલિપ્ત રહેજે. એમાં પણ આવ્યું, કોઈની ચાલ કેવી હોય સુંદર હોય, કોઈની ચાલ કેવી હોય અશુભ હોય, આમ જેને આડાવડા આમ ચાલતા હોય, પગ પડતા હોય, બધા ઘણા પ્રકાર આવ્યા હતા. પછી શરીર કેવું હોય, ખૂંદ કોઈને નીકળે, વામન હોય, ઊંડક, એવા બધા જ પ્રકાર કોનું છે? આ બધું મારું શરીર સુંદર છે, કાળું છે, બધું કેટલાય પ્રકારની બધું જ ઉદય પર છોડીને એક નિશ્ચિતપણે સ્વરૂપની સાધના કરજે. એ કર્ણાનું યોગ પણ એક વિતરાગતા માટેનું એક છે આપણને, કે આવા કર્મના ઉદયની વિચિત્રતા હો છે, કોકની હો તો એના પ્રત્યે ક્યારેય પણ શું ન કરવા જેવું છે? એના પ્રત્યે તિરસ્કાર કરીશ નહીં, અને કદાચ કોઈને હોય તો એની ઈર્ષા કરીશ નહીં. ઘણી વાર હોય છે ને કે બહુ હમણાં ચડી ગયા છે ને બહુ છે ને બધું, કોઈના પ્રત્યેની ઈર્ષા પણ નહીં, અને કદાચ કોઈ એની સ્થિતિ હો તો એની ક્યારે પણ તિરસ્કાર કરીશ નહીં. અરે એ પાપના ઉદય વચ્ચે એક પવિત્ર આત્મા બિરાજમાન હોય છે. સાતમી નરકના નારકી જે સમ્યક દ્રષ્ટિ હોય, બહારથી જોઈએ તો જન્મથી શું હોય છે? 16 તો મહારોગો હોય છે, અત્યંત દુર્ગંધ એવું શરીરમાંથી વાસ આવતી, અને અંદરમાં આત્મા કેવો હોય? પવિત્ર પણતીએ પણમેલો હોય છે. ક્યારે પણ એના ઉદયના નિમિત્તે સંયોગો જોઈને બે પ્રકાર, પાપની પ્રકૃતિના ઉદયે પ્રતિકૂળતા હોય તો ક્યારે તિરસ્કાર કરીશ નહીં, અને પુણ્યના ઉદયે ક્યારેક એને અનુકૂળતાના ઢગલા હોય ક્યારે ઈર્ષા કરીશ નહીં, માત્સર્ય ભાવ કરીશ નહીં. અને એક એનાથી આગળ મને પણ આવું હો એવું ક્યારેય નિદાન બાંધીશ નહીં. ઘણી વાર થતું હોય છે ને કોઈને, અત્યારે બધાને શું કહેવાય, બધા સેલિબ્રિટી કહેવાય ને, સેલિબ્રિટી બધા નામ હંમેશા નામ બધા મારું પણ, એક અવ્યક્તપણે પણ એક નિદાન બંધ ક્યાંથી ક્યાં લઈ જાય છે કદાચ ખબર હશે. શું છે નિદાન? એ શું છે? શલ્ય. અને એ નિદાન શલ્યથી શું થતું હોય છે? મુનિરાજ હોય છે, કોઈ મુનિરાજ આવું નિદાન બાંધે છે ક્યાંથી ક્યાં જઈ શકે છે, ક્યાં જઈ શકે છે, સાતમી નરકમાં. ભલે પછી ભાવિમાં તો એ આરાધના કરીને પૂર્ણતા પામવા છે. ભાવલિંગી સંત હોય જેને આપણે કહીએ, જેને મોક્ષ કેવું હાથમાં થઈ ગયું હોય અને એમાં કોઈ પરિણામથી આવું નિદાન બંધ થઈ જાય, કોઈના વૈભવ જોઈને સમોસણમાં આદિમાં હોય, દેવોનો વિમાનો લઈને આવતા અવ્યક્તપણે પણ અંદરમાં આવા પરિણામ થાય, એ મુનિદશાથી છૂટીને એ વાસુદેવ પ્રતિવાસુદેવ ભૂતકાળમાં મુનિરાજ હોય છે. અને ક્યાંથી નિયમથી જાય વાસુદેવ પ્રતિવાસુદેવ, નિયમથી ક્યાં જાય છે? બહુ જીવનમાં એ વિચારવા જેવું છે. ક્યાંય પણ આત્મામાં શું ઓછપ છે અને જગતમાં શું અધિક છે તે તને એની કાંક્ષા થાય છે. મને હો, એક વિચાર કરીએ, મને હો એ શું દેખાડે? પોતાના આત્માની અપૂર્ણતા માની, અને પોતાના આત્મામાં અપૂર્ણતા માનવી એ પોતાના સ્વભાવનું મોટું અપમાન છે. એ સંયોગની ચાહના છે, સંયોગની અધિકતા છે, અને પોતાના સ્વભાવ સ્વરૂપનું એ શું છે? અપમાન છે. સ્વભાવનું એવું બહુમાન કરજે, સન્માન કરજે કે જગતના કોઈ પણ એક ઇન્દ્રિય વિષયની ચાહના ન થાય તમને. તો આવા ભલે આપણને એમ લાગે કે પૂજા કરીએ છીએ, વિધાન કરીએ છીએ, એકમાં કોઈ પણ જૈન દર્શનની કોઈ પણ સ્વાધ્યાય આદિનો કાર્યક્રમ હોય, પ્રસંગ હોય કે પૂજા ભક્તિનો, એમાંથી પણ શું મળે છે આપણને? કંઈક આત્મ સાધનાને મદદગાર, હિતરૂપ, નિમિત્તરૂપ થાય એવું કંઈક ને કંઈક મળશે. પણ એવી એક દ્રષ્ટિ કેળવવી પડશે. મોહ ભાવ જ્યાં ત્યાં સંયોગ ઈચ્છે છે, અને અંતરંગની ભાવના હશે તો જ્યાં ત્યાં હોય એ વિતરાકતા કાઢે છે. એ આપણે એવી એક પ્રયત્ન કરવા જેવું છે. તે પૂજા ચાલે છે આપણને. આપણે હવે અહીંમાં પહેલી ગાથા ઉપર આવી આજનું પ્રવચન સાંભળ્યું. 77 પાનું છે, આમાં 77 લખ્યું છે. જે એમાં સૌથી પહેલું ગુરુદેવજી જે વાત કરે છે, વંદિતું, એમાંથી શું એનો બીજો પેરેગ્રાફ છે ને, ફરીને. અત્યારનું જે પ્રવચન છે એમાં બીજો પેરેગ્રાફ ફરીને, એની બીજી લાઈન, વંદન કરું છું એનો અર્થ સિદ્ધ ભગવાન આમ છે એમ નહીં. શું ફરીથી શું આવ્યું? વંદન કરું છું એનો અર્થ સિદ્ધ ભગવાન આમ છે એમ નહીં. આમ છે નહીં એમ નહીં એટલે શું? બ્રેકેટ તો પછી ભર્યો છે. આમ નહીં એટલે શું? આમ છે એમ નહીં એટલે શું? સિદ્ધ ભગવાન આવા છે એવો વિકલ્પ કરવો એ સિદ્ધ ભગવાનનું વંદન નથી. છે ને, સિદ્ધ ભગવાન આમ છે, આમ છે એટલે શું લેવું? એવો સિદ્ધ ભગવાન છે એને હું કે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે, અશરીરી છે, આઠ કર્મનો નાશ કર્યો, આઠ ગુણ પ્રગટ થયા, એવો વિકલ્પ એ સિદ્ધ ભગવાનનું વંદન નથી. તો શું છે? પણ વંદન કરું છું એનો અર્થ કે જે આવી ગયો એનાથી વિરુદ્ધ ઓલો વિકલ્પ નથી. પણ શું છે? સિદ્ધ સ્વરૂપ આત્મા છે એવું મારું અંતર સ્વરૂપ છે, એ સિદ્ધ સ્વભાવ મારો છે, એમાં હું એકાકાર થાય અને ભાવ આરાધના રૂપી નમસ્કાર થવો. જો ઓલો વિકલ્પ નહીં પણ શું શબ્દ વાપરો? ભાવ આરાધના રૂપી નમસ્કાર, અને એનો જ અર્થ નિરીકલ શ્રદ્ધા. પછી ફરીથી નિરીકલ એ ત્રણેયને માટે છે, નિરીકલ શ્રદ્ધા, નિરીકલ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિ. ઓલો સેનો નિષેધ કર્યો હતો ગુરુદેવ સાહેબ, આના ઉપરથી પણ લીધું તું એક વંદિતુમાં અહીંયા, અને આગળ બીજા બે બોલ ક્યાં આવે છે? ત્રણ, ધ્રુવ, અચલ અને અનુપમ. ધ્રુવ અને અચલમાં શું લીધું તું? ધ્રુવમાં અસ્થિ છે અને અચલમાં નાસ્તિ છે, એમાં પણ લીધી. એમાં અહીંયા પણ એક વંદિતુમાં એ વિકલ્પ નથી, પર છે છતાં પણ વિકલ્પ નથી. કોઈને એમ થાય ને, આગળ બધી ચર્ચા ગુરુદેવ કે સિદ્ધ ભગવાન તો કેવા છે, પાછા એક નથી લીધા, કેટલા લીધા? અનંત. અનંત સિદ્ધ ભગવાનની વ્યાખ્યા કરી હતી ને, કેટલા અત્યાર સુધી સિદ્ધ થયા? નહી ગુરુદેવ, ઘણો આખો પેરેગ્રાફ આવ્યો હતો એમાં કે સિદ્ધ ભગવાન કેટલા છે, અત્યાર સુધી કેટલા થયા છે. જો પાનું જવું હોય તો 87 પાના ઉપર છે, 83 પાના ઉપર છે. એટલા બધા અનંતા સિંધો પાંચમી લાઈન ઉપર છે, 83 પાને. ઓહો જે છે ને કુંદકુંદ આચાર્ય પંચમહારાના તીર્થંકર, એમાં પાંચમી લાઈન. એટલા બધા અનંતા સિંધો, હવે કેટલા, 6 મહિના ને 8 સમયમાં કેટલા મોક્ષ પામે, 608. એમાં અત્યાર સુધી કેટલા પૂતગલ પરાવર્તન થયા, અનંત. પછી અનંત પૂતગલ પરાવર્તન ભૂતકાળનાથ, અને એક પૂતગલ પરાવર્તનમાં કેટલો ટાઈમ, કે એના અનંતમાં ભાગમાં કેટલી, 24,000, અને એક 24 માટે કેટલો કાળ હોય, 1 કરોડાકોળી. એક ચોથો વાર બાકી, આખો લઈએ તો એ 10 કરોડાકોળી, અને આખો લઈએ તો 10 કરોડાકોળી, અને એના કે એક ચોથો આરો એ 1 કરોડ માઇનસ 42,000 જુદી હોય, તો એવા 84 એવા જે અનંત, એના અનંતમાં ભાગમાં, એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંત 24 જાય, અને એવો એક પૂતગલ પરાવર્તન એવા 1/24 અસંખ્ય પાછા જીવો મોક્ષે જાય. કેટલી વાર લીધી, અને 24 કાળ કરોડાકોળી સાગરો પમ છે, છે એ ચોથા આરા માટે, બાકી ખરીદ લઈએ તો આખો 10 કરોડાકોળીનો. તો 6 મહિના ને 8 સમયમાં 608 જાય, એમાં અસંખ્યાતા 1/24 મોક્ષે જાય, એવા એક પૂતગલ પરાવર્તનનો અનંતમો ભાગમાં અનંતી 24, અને એવા એક પૂતગલ પરાવર્તન, અને એવા અત્યાર સુધી કેટલા જ ગીરા, અનંતા પૂતગલ પરાવર્તન, એટલા બધા સિદ્ધ ભગવાનની સંખ્યા. તો આખોને નમસ્કાર કર્યા, પોતાને કે પરને, અને પરને કર્યા તો એ નિશ્ચય હોય કે વ્યવહાર હોય, આખી આપણાથી કાંઈ, ગુજરાતીમાં શું કહીએ, ગજા નથી, એના આચાર્યદેવના પગડામાં આપણો કાંઈ પગ એવું નથી. આચાર્યદેવ વંદિતુમાં એમ કહે છે, ખાલી અમે સિદ્ધ ભગવાનને નમસ્કાર એ વિકલ્પ નથી, સિદ્ધ ભગવાનનો નિર્ણય કરવામાં, આટલા સિદ્ધો છે એનો સ્વીકાર કરવામાં, એની દ્રષ્ટિ પર્યાયથી હટીને દ્રવ્ય સભા ઉપર ગયા વગર રહેશે નહીં. સિદ્ધ સમાન પોતાના આત્મા તરફ ઝીકા વગર એ ક્યારે સિદ્ધ ભગવાનને યથાર્થપણે નમસ્કાર કરી શકતો નથી. અને એટલા ઉપર, એના ઉપરથી શું કાઢ્યું, આ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, ભાવસ્તુતિ અને દ્રવ્યસ્તુતિ. ખાલી દ્રવ્યસ્તુતિ નથી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા શબ્દો ઉપરથી તો આપણને એમ લાગે, જેમ એક સામાન્ય પણ આવો બધો કેમ અભિપ્રાય આપણને થાય, કારણ કે આપણે પણ ક્યારેક મંગલાચરણ કરીએ, બે કંઈક માંગલિક કરીએ, શું યાદ આવશે આપણને, પંચ પરમેષ્ટિ યાદ આવે, અથવા 46 મંગલનાયન એનો પાઠ બોલીએ, નજર ક્યાં જાય છે, વિકલ્પમાં એકાકાર એવા આપણે હંમેશા એ વિકલ્પના જ વિષયોને ગોતીએ છીએ. અને આ કોની વાત છે, લખનાર કોણ છે, સાધક આત્મા આચાર્ય દેવ છે, એને પેલો આત્મા યાદ આવે છે, અને આપણને પેલો કોણ યાદ આવે છે, રાગના વિષયો. અહીંયા આખી મંગલિકમાં પોતે શબ્દો એ જ લાગે, પણ એનાથી આખો ભાવ શું કરે છે, અનંત સિદ્ધોને નમસ્કાર કરીએ એમાં પેલો અમારો ભાવ નમસ્કાર છે, અને એની સાથે અમારી અધુરાસ હોવાથી અમને એમના પ્રત્યે બહુમાન ભક્તિનો વિકલ્પ ઉઠો છે, તેનું નામ દ્રવ્ય નમસ્કાર કહેવામાં આવે છે. આ નિશ્ચયપૂર્વક વ્યવહારની સંધિ ક્યાં હોય, નિશ્ચયપૂર્વક વ્યવહારની સંધિ ક્યાં હોય, સાધનામાં હોય. પૂર્ણતા પામી ગયા ત્યાં હવે કોઈ અધુરાશ નથી કે જેથી વ્યવહાર હોય, અને આપણી બાધક દશામાં કાંઈ શરૂ જ કર્યું નથી કે જેથી નિશ્ચયને વ્યવહાર કોઈ ઓક્યો, બેમાંથી એક તો હશે કદાચ, સિદ્ધ ભગવાનને એક હોય, સાધક દશામાં બે, નિશ્ચય વ્યવહાર હોય, અને આપણને એકલો વ્યવહાર. મીંડું શું માઇનસમાં રખડીએ છીએ, હજી તો ક્યાંય તો એ અહીંયા ચાલો તો એ ફરીથી વાંચીએ, જો એક નિજ વંદન કરું છે એનો અર્થ શું થયો, કે અંદર ભાવ આરાધના રૂપી નમસ્કાર, નિરિકલ શ્રદ્ધા, નિરિકલ જ્ઞાન અને નિરિકલ શાંતિ, આ એનું નામ દર્શન જ્ઞાન ચારિત્ર, એને અહીંયા ભાવ નમસ્કાર સિદ્ધને કર્યો એમ કહેવામાં આવે છે. એના પછીની વ્યાખ્યા છે, આમાં રામજીભાઈ આ બોલ્યા સર્વ સિદ્ધને નમ, એ કેટલું સીધું સહેલું અટત ને, તમે તો શું કર્યું, બહુ લાંબુ કર્યું, કે ભાવ નમસ્કાર ને પછી દ્રવ્ય નમસ્કાર ને આ સિદ્ધ હતું, સર્વ સિદ્ધ ને નમસ્કાર કર્યા વાત. તો એના માટે ગુરુદેવસિંહ આખો થોડું કે છે, એમાંથી જો આ કરે એનું ચોથી લાઈન, નિશ્ચય હોય એને વ્યવહાર હોય અને ત્યારે જ એ વ્યવહાર કહેવાય છે. જેના માટે ન્યાય આપે, વ્યવહાર તો આંધળો છે, આંધળાને જાણનાર જાગ્યા વિના વ્યવહાર છે એમ જાણશે કોણ? શું છે નિશ્ચય? એ શું છે? જ્ઞાનમય પણથી જાગ્રત દશા છે. એ જાણનાર તત્વના આશ્રય પ્રગટ થયેલી જાણનાર એ જ્ઞાનમય દશા છે, અને એ જ્ઞાનમય દશા વગર એ વ્યવહાર છે એમ ખબર ક્યાંથી પડશે? આ વ્યવહાર છે એમ એને જાણનાર જાગ્યા વિના જાણશે કોણ? અને એ રીતે નિશ્ચયપૂર્વક એ વ્યવહાર એ હોય છે. અને એનો હવે 78 પાને જોઈએ, એમાં જ પહેલી લાઈન છે, ભાવ નમસ્કાર કાળે વિકલ્પ જે અન્મે અમને ઉઠો છે અને વાણી નીકળે છે તે અસદભૂત વ્યવહાર નહીં દ્રવ્ય નમસ્કાર કર્યો છે. શું છે આ પહેલી કોની આવી? વિતરાગતા થઈએ ભાવ નમસ્કાર, હવે સાથે શું છે? દ્રવ્ય નમસ્કાર. તો ભાવ નમસ્કાર કાળે, કાળે કેમ લીધું? હજી અધુરાશ છે, અને અધુરાશ છે તો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર, વિતરાગતા પૂર્વકનો રાગ ઉઠે છે. તો ભાવ નમસ્કાર કાળે જે વિકલ્પ ઉઠો છે એક, અને એ સમયે અત્યારના જેમ વંદિતુ સવ સિદ્ધે એવી વાણી નીકળે છે. નીકળે છે એટલે બોલવા રૂપ નહીં, અહીંયા લખાણ રૂપે છે, બાકી કોઈને બોલવા રૂપે પણ હોય તો એ કેવી છે? અસદભૂત વ્યવહાર. કારણ કે વાણી એ તો શેમાં આવે? અસદભૂતમાં આવે. જે પોતામાં હોય પણ ભેદરૂપ હોય એ સદભૂત વ્યવહારમાં, તે અસદભૂત વ્યવહાર ને એ દ્રવ્ય. અને એનો અર્થ થયો ભાવ હોય ત્યારે આ દ્રવ્ય હોય. ફરીથી શું હોય? ભાવ એટલે શું? નિશ્ચય. અને દ્રવ્ય એટલે વ્યવહાર. ભાવ એટલે ભાવ નમસ્કાર અને એનું નામ નિશ્ચય, અને દ્રવ્ય એટલે દ્રવ્ય નમસ્કાર અને એનું નામ તે સમયનો વિકલ્પ. બે આખી સંધિ કરી, ભાવ નમસ્કાર અને દ્રવ્ય નમસ્કારમાં શેની સંધિ કરી? નિશ્ચય વ્યવહારની સંધિ કરી. જો આવો અભિપ્રાય તે વખતે હતો, હજી પણ ચાલતો હશે, ને તો અનાદિનો ચાલ્યો જ આવે છે, કે પહેલું શું હોય? વ્યવહાર, અને પછી શું થાય? નિશ્ચય. આપણે જે પૂજા ભક્તિ એ બધું કરીએ શું છે? વ્યવહાર છે. અને પછી નિશ્ચય ક્યારે પ્રગટ થાય? શ્રેણીમાં થાય કે સાતમે ગુણસ્થાને? ઘણા તો ત્યાં સુધી લઈ જાય, બારમે ગુણસ્થાને. અરે જીવનમાં આ એ નિશ્ચય અને વ્યવહાર સાધક દશામાં એક સાથે, અને એનું ગુરુદેશી એક ખાસ ગાથાનો આધાર આપતા હોય છે. કેનો આપે છે? દ્રવ્ય સંગ્રહની 47 નંબર, ધ્યાનમાં જ નિશ્ચય વ્યવહાર પ્રગટ થાય છે. દ્વ્યંપી મોક્ષ માર્ગ ધ્યાનના કાળે, કે જેટલો સ્વભાવનો આશ્રય અવલંબનને વિતરાગતા થઈ, મુનિરાજ હોય તો 3 કસાયના અભાવપૂર્વકની વિતરાગતા, પંચમ ગુણસ્થાને 2 કસાયના અભાવપૂર્વકની, અને ચોથે ગુણસ્થાને જેટલી જેટલી વિતરાગતા છે એ નિશ્ચય છે, અને એ ભૂમિકાનો રાગ આ તેનું નામ વ્યવહાર કહેવાય છે. તો આ રીતે એક પહેલો સિદ્ધાંત ગુરુદેશી આમાંથી કાઢ્યો. એના પછીની લાઈન સરસ ગુરુદેશી કહે છે, કુંદકુન આચાર્ય દેવના શાસ્ત્ર વિશે. કુંદકુન આચાર્યના શાસ્ત્ર સર્વજ્ઞના ભેટા કરીને આવેલા એમના લખેલા આ શાસ્ત્રો છે. શું છે? જેવા તેવાના નહીં. કોને કોને લખ્યું? કોના લખેલા છે? એક આચાર્ય દેવના. એ આચાર્ય દેવ કેવા હતા? કે સર્વજ્ઞ દેવના શું કરીને આવ્યા? અરે ભાઈ, એ તો હમણાં એટલા મોટા માણસને મળીને આવ્યા, એમ અહીંયા કુંદકુન આચાર્ય દેવ પ્રત્યક્ષ સાંભળી, એમ નથી કે કોકે કીધું એમાં કંઈક ભૂલી ગયા, એમ નહીં, જેમ કે ને હમણાં હું સાંભળીને આવ્યો, એમ સર્વજ્ઞના શું કરીને આવ્યા છે? ભેટા. ભેટા એક તો ખબર નહીં, મળીને આવ્યા ને એવું નહીં, આ શબ્દ આવા ભેટા આમ નહીં, ભક્તિ ભાવપૂર્વક એનું નામ ભેટા થયા છે. એમની બહુમાન ભક્તિ છે. ભેટા એટલે આમ સામાન્ય મળી, રસ્તામાં મળી ગયા ને એમ નથી, ભેટા થયા. ભેટલા એટલે શું? જેમ જેના પ્રત્યે અધિક પ્રેમ હોય તો દીકરાને શું કરે છે, એમ અહીંયા કોને ભેટા થાય? અને એની સમાજ સંસ્કૃતિમાં એટલા આવે છે, જોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા શ્રી ભક્તિમાં લીનતા, નાનો દેહ અને દિગંબર દશા વિસ્મિત લોક એ ભગવાનના ભેટા જેમ છે. એક વિચારણા આવે એમની અંતરંગ પાત્રતા તો કેવી, સાથે બાયમાં પુણ્યનો કેવા, કે સાક્ષાત તીર્થંકરના જેને ભેટા થાય, તીર્થંકરના વીરનો વિકલ્પ આવે અને ભગવાનની વાણીમાં આશીર્વાદ આવે. અંદરમાં પોતાને રે રે સિમંદર નાથના વિરહા પડ્યા આ, પોતાને તીર્થંકરના વીરનો વિકલ્પ અને એ જ વખતે ભગવાનની વાણીમાં શું આવે, સદ્ધર્મ વૃદ્ધિ. એ શું હશે અંતરંગની પાત્રતા અને ભાઈમાં? આ એવા આચાર્યના લખેલા છે, કાંઈક કમસે કમ. એ તો ગુરુદેવસે આધાર કાઢીને કીધું ને, દેવસેન આચાર્યદેવ પણ દર્શન સારમાં કહે છે, જયસેન આચાર્યદેવ પણ કહે છે, અને દેવસેન આચાર્ય તો ત્યાં સુધી કહે છે કે આપ જો વિદેહ ક્ષેત્રથી બોધ ન લાવ્યા તો અમારી જેવા મુનિજનો, આપણી તો કોઈનું ક્લાસ જ નથી, વાત જ નથી. આચાર્ય દેવ એક કુંકુન આચાર્ય દેવ પ્રતિ તો અમે મુનિજનો સાચા બોધને કેમ પામત. અરે ક્યારેક જીનવાણીના સૂક્ષ્મ ઊંડા રહસ્ય સુધી ન પહોંચાય પણ ભક્તિ ન ભૂલતો ક્યારે. ક્ષોભ સમય એટલો ન હોય, તારી રૂચિથી કામ કરજે આગળ, કદાચ એટલું ઊંડાણને એનું ના આવડે પણ ક્યારે પણ ભૂલે ચૂકે પણ એમના પ્રત્યેની ભક્તિની ક્યારે ઓછપ લાવીશ નહીં. સાક્ષાત ભગવાન જેને ભેટા હોય એની શું વાત કરાય. તો એમણે લખેલું છે, પછી ઘણો વિસ્તાર તો છે એ પછી.